હું પણ ઈશ્વર પિતાનો આભાર માનું છું. 5 વર્ષ પછી ફરીથી તમારી સાથે આ સંગતમાં જોડાઈ શક્યો, પણ આ વખતે 5 વર્ષ પહેલાં એકલો હતો. એ લગ્ન તો બહુ વર્ષ પહેલાં થયા, પણ 5 વર્ષ પછી મારી પત્ની સાથે આવી શક્યો, એના માટે ઈશ્વર પિતાનો આભાર માનું છું. ખાસ કરીને ફિલાડેલ્ફિયા ગુજરાતી ક્રિશ્ચન ફેલોશિપ જે લીડરશીપ ટીમ છે એમનો પણ અંતઃકરણથી આભાર માનું છું. આ જગ્યાએ ઈશ્વરના વચનો લાવવાને માટે જે તક આપી, આ દિવસોમાં આપણે પ્રભુના વચનો શીખવાના છે. આજે બપોર પછીના સેશનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમન સંબંધી બહુ ચોક્કસ માહિતી આપણે જોવાના છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાછા આવી રહ્યા છે કેટલું માને છે, કેટલા માને છે, ક્યારે આવી રહ્યા છે કેટલાને ખબર છે? બપોર પછી તમને કહીશ ક્યારે આવી રહ્યા છે. યસ, દેટ ઇઝ અ સબ્જેક્ટ, ક્યારે આવી રહ્યા છે. આવતા શુક્રવારે જે સાંજની સંગત છે એમાં આપણે સ્પિરિચ્યુઅલ ગિફ્ટ ઉપર ખાસ સેશન લેવાના છે. આ દિવસોમાં ઘણા બધા મત મતાંતરો ચાલે છે, ઘણા બધા જૂઠા શિક્ષણમાં લોકો આપણી આસપાસ છે, તો બાઇબલ આ કૃપાદાનો સંબંધી સ્પિરિચ્યુઅલ ગિફ્ટ સંબંધી શું કહે છે એ સંબંધી આપણે શુક્રવારે સાંજે જોઈશું. શનિવારે બેનો રિટ્રીટ છે, પણ રવિવારે ચર્ચ પછી જે બીજો સેશન હશે એમાં કેવી રીતે ઈશ્વરના વચનોનો અભ્યાસ પોતે કરવો. આ દિવસોમાં બીજા લોકો કરાવે એમાં આપણે આનંદ માણીએ છીએ, પણ પોતે કેવી રીતે કરવો એના સંબંધે બહુ સાદા અને સરળ કેટલાક પ્રિન્સિપલ્સ આપણે શીખવાના છે, કે જેથી કરીને આપણે પ્રભુના આગમનને માટે તૈયાર થઈ શકીએ. આજે જે વિષય સંબંધે અત્યારે આપણે જોવા માગીએ છીએ, આ આજનો મેઇન વિષય છે કે મારા જીવનનું ધ્યેય એ મારા જીવનનો કેવી રીતે મહિમાવંત અંત આવે એ હોવું જોઈએ. હું ઘણી બધી વખત કેટલાક સેમિનારમાં એક ઘરકામ કરાવું છું અને ઘરકામ આવું છે, એ હોમવર્ક આવું છે. તમે જ્યારે મૃત્યુ પામો, સામાન્ય રીતે આપણે જ્યારે મૃત્યુ પામે દફનક્રિયા થાય ત્યારે આપણા સંબંધી લોકો 2 શબ્દ બોલતા હોય છે, બરાબર છે? એવું હોય છે અહીં ગાડી બોલતા હોય છે. જો હું તમને એમ કહું કે કાગળ અને પેન લો અને તમે લખો કે તમારી દફનક્રિયા વખતે લોકો તમારા માટે શું બોલે, ઇટ્સ એન ઇન્ટરેસ્ટિંગ એક્સરસાઇઝ. ગમે તેવો ભૂંડો હોય ને તો એ કહીને તો એમ જ જાય, મારા માટે એમ કહેજો દેવળમાં આવતા હતા અને બાઇબલ વાંચતા હતા, પ્રાર્થના કરતા, સારું સારું બોલજો એમ. પણ જો આજે આપણને કોઈ એમ કે તમે તમારી દફનક્રિયામાં તમારા માટે શું કહેવામાં આવે તો તમે શું લખો અને તમે જે લખો એ પ્રમાણે તમે જીવો તો જીવનનો અંત મહિમાવંત આવે. જો આપણે હિસ્ટ્રી તપાસીએ તો આ બહુ અગત્યનું છે. આપણે કેવી રીતે જીવનની શરૂઆત કરીએ છીએ અગત્યનું નથી, પણ જીવનનો અંત કેવી રીતે આવે છે એ બહુ અગત્યનું છે. આપણે જીવન જીવવાની શરૂઆત કેવી રીતે કરીએ છીએ અગત્યનું નથી, પણ જીવનનો અંત કેવી રીતે આવે છે એ બહુ જ અગત્યનું છે. કારણ કે ઇતિહાસની અંદર મને તમને આ બાબત સંબંધી બહુ ચોક્કસ દાખલા મળે છે. દાખલા તરીકે શાઉલ રાજા, ગ્લોરિયસ બિગિનિંગ, પવિત્ર આત્માથી ભરપૂર પ્રબોધક રાજા, પસંદ કરેલો રાજા, મહાન રાજા, પણ બાઇબલ એના અંત સંબંધી કોઈને ખબર શું લખે છે? એ રાજા પોતાની તલવાર પર પડીને મૃત્યુ પામ્યો. હી કમિટેડ સ્યુસાઇડ. સુલેમાન રાજા, એના જેવું જ્ઞાન કોઈની પાસે નહોતું, એના જેવું ધન કોઈની પાસે નહોતું, એના જેવું માન કોઈની પાસે નહોતું. ગ્લોરિયસ બિગિનિંગ, જેને ઈશ્વરે જ્ઞાન આપ્યું હતું, પણ બાઇબલ નોંધે છે એના જીવનના અંત ભાગમાં એ મૂર્તિ પૂજક થઈ અને મરી ગયો. કારણ કે એને 700 પત્નીઓ હતી, ખબર ને કેમની સાચવતો હશે, પણ મોટાભાગની એની પત્નીઓ એ મૂર્તિ પૂજક સ્ત્રીઓ હતી. અને બાઇબલ નોંધે છે કે એના જીવનના અંતમાં એ મૂર્તિ પૂજક થઈને મરી ગયો. યહૂદા ઈસ્કારિયોત, પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે એને ખાધું પીધું, એણે શિક્ષણ મેળવ્યું, અને બાઇબલ નોંધે છે કે ગળે ફાંસો ખાઈ અને મૃત્યુ પામ્યો. ઇતિહાસમાં હિટલર, આ ગ્રેટ મેન ઓફ ધ હિસ્ટ્રી, મહાન માણસ, આખી દુનિયા જીતી લેવાનું એના મનમાં સ્વપ્ન હતું, લગભગ જીતી લીધી એણે દુનિયા, પણ ઇતિહાસ નોંધે છે કે એના જીવનના અંત ભાગમાં એ પોતે આપઘાત કરી અને મરી ગયો. જ્યારે એમની શરૂઆત ગ્લોરિયસ હતી, એમનો અંત એ કરુણ હતો, અને એટલા માટે આપણે પણ આપણા જીવન સંબંધી સાવધાન બનવાની જરૂર છે. આપણે કેવી રીતે જીવનનો અંત આપીશું એની ઉપર અનંત કાળનો આધાર રહેલો છે. જીવનની શરૂઆત ભવ્ય હતી પણ એમનો અંત કરુણ હતો. પણ હિસ્ટ્રી અંદર બીજા ત્રણ નામ હું તમને કહું. બિલી ગ્રેહમનું નામ કેટલા જાણે છે? બધા જાણે છે. પણ બીજા બે નામ છે, ચક ટેમ્પલટન એન્ડ બોન ક્લિફોર્ડ, કોઈ નથી જાણ. પણ ઇતિહાસ આ પ્રમાણે કહે છે 1945 અંદર આ ત્રણે ત્રણ અમેરિકામાં ફાયર સ્પીકર્સ હતા. એમ કહેવાતું હતું કે આ ત્રણ જણા આખા અમેરિકાને હચમચાઈ નાખશે, આખા અમેરિકાને હચમચાઈ નાખશે. પણ ઇતિહાસ આ પણ નોંધે છે 1950 સાલમાં ટેમ્પલટન એણે મિનિસ્ટ્રી છોડી દીધી અને એથિસ્ટ બની ગયો. દે વેર ફાયર પ્રીચર્સ પણ એથિસ્ટ બની ગયો. 1954 સાલની અંદર જે ક્લિફોર્ડ હતો એણે પોતાની મિનિસ્ટ્રી ગુમાવી દીધી, એનું કુટુંબ વિરવિખર થઈ ગયું, એની હેલ્થ ખરાબ થઈ ગઈ કારણ કે દારૂના બંધનમાં બંધાઈ ગયો. માત્ર બિલી ગ્રેહામ એ પ્રભુને માટે અજાયબ જેવી સેવા એમણે 45 પછી કરી. અને એટલા માટે બહુ અગત્યનું છે આપણા જીવન સંબંધી આપણે સાવધાન બનીએ, એ બહુ જરૂરનું છે જેથી કરીને આપણા જીવનનો મહાન અંત આપણે લાવી શકીએ. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં બે કલમો બહુ અગત્યની છે, જાણીતી કલમ છે. ગીતશાસ્ત્રનું પુસ્તક 116:15 આ પ્રમાણે કહે છે, યહોવાના ભક્તોનું મરણ કેવું છે? કિંમતી છે. અને પ્રકટીકરણમાં 14:13 એમ કહે છે, જેઓ પ્રભુમાં મરે છે તેઓને ધન્ય છે. બાઇબલમાં કોઈ પણ જગ્યાએ એવું લખ્યું નથી કે જે આધ્યાત્મિક જીવન જીવે છે એને ધન્ય છે. કોઈ જગ્યાએ લખ્યું નથી જે સારું જીવન જીવે છે એને ધન્ય છે. પણ બાઇબલમાં બે જગ્યાએ લખ્યું છે, યહોવાના ભક્તોનું મરણ કિંમતી છે અને જો પ્રભુમાં મરે છે, જેઓ પ્રભુમાં ઊંઘી જાય છે તેઓને ધન્ય છે. અને એટલા માટે જેઓ પ્રભુમાં ઊંઘી જાય છે એનો અર્થ થયો, જીવન જીવતા પ્રભુમાં ઊંઘી જાય છે, પ્રભુ સાથે જાય છે, એમનું જીવન પવિત્ર શાસ્ત્ર બાઇબલ એમ કહે છે ધન્ય છે. અને એટલા માટે મારા તમારા જીવનની અંદર આ બાબત આપણે હંમેશા યાદ રાખવાની જરૂર છે. આપણે કેટલા વર્ષ જીવીએ છીએ અગત્યનું નથી, પણ કેવું જીવીએ છીએ એ બહુ જ અગત્યનું છે. આપણે કેટલા વર્ષ જીવીએ છીએ અગત્યનું નથી, પણ કેવું જીવીએ છીએ બહુ અગત્યનું છે. અને એટલા જ માટે આપણા જીવનનો અંત ધ્યાનમાં રાખીને જીવવું અગત્યનું છે. કોઈકે આવું કીધું છે, લીવ યોર લાઈફ ઓર બિગિન યોર લાઈફ વિથ એન્ડ ઇન માઇન્ડ. તમે જીવનની શરૂઆત તમારા જીવનના અંતને ધ્યાનમાં રાખીને કરો તો આ પૃથ્વી પરનું જીવન એ આશીર્વાદ જીવન થશે. ઇતિહાસમાં બીજા પણ એક વ્યક્તિની વાત આ પ્રમાણે નોંધે છે કે ડેવિડ બ્રેનિયાર્ડ એ 22 મૃત્યુ પામ્યો. આ જુવાનિયાની હૃદયની અંદર રેડ ઇન્ડિયન્સ મધ્ય કાર્ય કરવાની જબરજસ્ત ઝંખના હતી. યાલે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો પણ આ મિશનરી ઝીલના કારણે એ પોતાના અભ્યાસમાં કોન્સન્ટ્રેટ ના કરી શક્યો અને યુનિવર્સિટી એને કાઢી મૂક્યો કહે છે. પણ આ યુવાન એ જંગલોની અંદર રેડ ઇન્ડિયન્સ મધ્યે ભાષા નહોતી આવડતી પણ એના હૃદયમાં એક મિશનરી ઝીલ હતી કે આ લોકોને પ્રભુ પાસે લાવું. એનું શરીર રોગોથી ભરપૂર હતું અને ભયંકર ટીબી થયો હતો પણ એ ટીબીની અંદર પણ એ રેડ ઇન્ડિયન્સ મધ્યે એ જંગલોમાં સુવાર્તા લઈને ગયો. 22 મૃત્યુ પામ્યો એ, જસ્ટ 22 યર્સ. પણ એણે એની ડાયરી લખી છે, કોઈને મળે તો વાંચજો, મારી પાસે હતી, કોઈ લઈ ગયું પાછી જ ના આપી ગયું, એ ચોપડી મળતી નથી. પણ મેં ડાયરી 2-3 વખત વાંચી છે. 40 કે 50 પાના એના જીવનના અનુભવો એમણે લખ્યા છે. એ ડાયરીમાં લખે છે કે ઝાડના થડને વળગીને એ રાતોની રાતો આંસુઓ સાથે પ્રાર્થના કરે, એક બાજુ લોહીની ઉલટીઓ કરે અને ઝાડના થડને વળગીને રેડ ઇન્ડિયન્સ લોકો પ્રભુની મધ્યે આવે, પ્રભુની પાસે આવે એના માટે પ્રાર્થના કરે. એ મૃત્યુ પામ્યો એ પહેલાં કેટલાય લોકો પ્રભુ પાસે આવ્યા અને પ્રભુના જે બીજું કાર્ય થયું. પણ ઇતિહાસ આ પ્રમાણે કહે છે, આ 22 જુવાનિયાની ડાયરી વાંચીને વિલિયમ કેરી અને હર્સલ ટેલર એ મિશનરી બન્યા. તો 22 જીવન વેડફાઈ ગયું ના? વિલિયમ કેરી ભારતમાં આવ્યા અને હર્સલ ટેલર એ ચીનમાં ગયા અને બે મહાન મિશનરી બન્યા. અને વિલિયમ કેરીના કારણે મને તમને જે ગુજરાતી બાઇબલ હાથમાં પકડીએ છે ને એના લીધે મળ્યું. એણે ભારતની 40 ભાષામાં ટ્રાન્સલેશન કર્યું. કોની ડાયરી વાંચીને? એક 22 વર્ષના જુવાનિયાની ડાયરી વાંચીને. વાલો, મારું તમારું જીવન આપણે કેવી રીતે પૂરું કરીએ છે એ બહુ અગત્યનું છે. ક્યાંક મારા તમારા જીવનની અસર આપણે પેઢીઓની પેઢીઓ સુધી આપણે મૂકી શકીએ છીએ. અને એટલા માટે જે જીવન પ્રભુએ આપ્યું છે એ જીવનની અંદર મારે ને તમારે આપણા અંતને ધ્યાનમાં રાખીને પ્રભુમાં ઊંઘી જઈશું, પ્રભુ સાથે જઈશું એ ખાતરી સાથે આપણે જીવન જીવવું એ બહુ જ જરૂરનો છે. પ્રશ્ન છે તો આપણા જીવનનો ભવ્ય અને મહિમાવંત અંત કેવી રીતે લાવી શકાય? ઇઝ ઇટ પોસિબલ? શક્ય છે? હા કે ના? મોટાભાગ ના કહેશે, પણ સવાલ છે કેવી રીતે, અને આપણે એ જોવાના છે કેવી રીતે. એમને એમ થતું નથી, મારે તમારા માટે પ્રયત્ન કરવો પડે છે. પણ ઈશ્વરના વચનોની અંદર વાલા મને અને તમને એક જબરજસ્ત સેવકનો દાખલો આપ્યો છે કે જે એના જીવનનો અંત ભવ્ય લાવ્યો, અને એના સંબંધે આજે આપણે થોડો સમય જોવાના છે. અને છે સંત પોલ, જે ઈશ્વરના વચનો આપણે વાંચ્યા, બીજો તિમોથી ચોથો અધ્યાય 6-8 કલમ આપણે વાંચી નાખ્યા, પણ આવું લખ્યું છે એમાં, હું પિયાર પ્રેરિત તરીકે રેડાયો છું, મારો પર્યાણ કાળ પાસ્યા છે, અર્થે હું મારા મરણને જોઈ રહ્યો છું. પછી એમ કહે છે, મેં હું સારી લડાઈ લડ્યો છું, મેં દોડ પૂરી કરી છે, વિશ્વાસ રાખ્યો છે, છે છે અને છે લખેલું છે. જો તમે એનો ઐતિહાસિક પૂર્વભૂમિકા જાણતા હો તો પાઉલે જ્યારે બીજો તિમોથીનો પત્ર લખ્યો ત્યારે એને રોમના નીરો બાદશાહે એને જેલમાં પૂર્યો હતો, અને એને ક્યારે એનો શિરચ્છેદ કરશે, ક્યારે એને ફાંસી લટકાવશે એ પોલને ખબર નહોતી. પણ એને ખબર હતી આ લોકો મને મારી નાખવાના છે. પણ એ દિવસે, એ સમયે પાઉલની ઉંમર એ 72-75 વર્ષ હતી. એનો અર્થ એ થયો એણે આખી જિંદગી પ્રભુને માટે કામ કર્યું હતું. જીવનના અંતભાગની અંદર હવે આવે છે, જીવનના અંતભાગમાં એ પોતાના ભૂતકાળને જુએ છે અને એમ કહે છે, મેં દોડ પૂરી કરી છે, મેં વિશ્વાસ રાખ્યો છે, હું સારી લડાઈ લડ્યો છું. અને પછી એમ કહે છે, હવે મારે સારું ન્યાયપણાનો મુગટ રાખી મૂકેલો છે, તે દાડે પ્રભુ જે અદલ ઇન્સાફ કરનાર ન્યાયાધીશ છે તે મને આપશે. પણ પછી બહુ અગત્યની વાત લખી છે, સામાન્ય રીતે રેસમાં આપણે ઉતરીએ તો ઇનામ કેટલાને મળે? એકને જ મળે ને. પણ અહીં ગાળી પાઉલ આ પ્રમાણે કહે છે, કેવળ મને નહીં પણ જે સર્વ તેના પ્રગટ થવાની ઈચ્છા રાખે છે તેઓને પણ આપશે. એનો અર્થ કે પાઉલ એમ કહે છે, મેં તમારી આગળ નમૂનો મૂક્યો છે, જે કોઈ આ પ્રમાણે જીવન જીવશે એ દરેકને મને જે મુગટ મળવાનો છે એ એને પણ મળશે. અને એટલા માટે આ સવાલ આપણે જોવા માંગીએ છીએ, હાઉ ટુ એન્ડ વેલ. આપણી પેઢીમાં જ બહુ જ પ્રખ્યાત, બહુ જ નામાંકિત એવા આધ્યાત્મિક આગેવાનોને આપણે પત્તાની જેમ તૂટતા જોઈ રહ્યા છે, જોયા છે. આપણી જ પેઢીમાં જેની સેવાઓની મારફતે અસંખ્ય લોકો પ્રભુ પાસે આવ્યા, એવા પ્રભુના સંતોને એમના જીવનોને તૂટી જતા, ભાંગી જતા આપણે જોયા છે. જો એ લોકોને શેતાન પાડે તો હું ને તમે કયા ખેતરની મૂળી? આપણને તો આમાં લાઈન ખંખેર નાખે ને. વાત સાચી ખોટી? હા, સાચી વાત છે. અને એટલા માટે આપણે જે જીવન જીવીએ છીએ એના સંબંધી એક કદી અભિમાન કરવાની જરૂર નથી, અને બીજું આપણે જે જીવીએ છીએ એ કેવી રીતે પ્રભુમાં જીવી શકીએ એના સંબંધે આપણે સાવચેત અને સાવધાન રહેવાની જરૂર છે. કારણ કે હું તમે એવા જમાનામાં જીવીએ છીએ કે શેતાન એક સેકન્ડની અંદર આપણા જીવનને તોડી શકે છે. તમને ખબર છે બાંધતા વર્ષો લાગે, પણ તોડતા થોડી વાર તૂટી શકાય. બાંધવાને માટે તમારે કાર્ય કરવું પડે, તોડવાને માટે, બાંધવાને માટે બુદ્ધિ જોઈએ ખબર છે, પણ તોડવાને માટે ડફોડ જોઈએ. એને બુદ્ધિ ના હોય તો એ ચાલે. અને મારે ને તમારે બાંધવાને માટે આપણે પ્રભુની સહાય માગવાની જરૂર છે. અને આ પાઉલના જીવનમાંથી બહુ ઝડપથી આપણે કેટલાક સત્યો જોવા માંગીએ છીએ. પાઉલ કેમ આવું કહી શક્યો? સૌથી પહેલું જે કારણ હતું એ આ હતું, પાઉલ એના જીવનમાં સંતોષ સભર જીવન જીવ્યો. એની પાસે જે હતું એમાં એ સંપૂર્ણપણે સંતોષી હતો. જોઈએ કઈ રીતે આપણે એ કહી શકીએ છીએ. ફિલિપીઓના પત્ર તેનો ચોથો અધ્યાય અને તેના 11-13 વચનો જોઈએ. ફિલિપીઓના પત્ર તેનો ચોથો અધ્યાય અને 11-13 વચનમાં આ પ્રમાણે કહે છે, હું તંગાશને તે બોલું છું એમ નહીં, કેમ કે જે અવસ્થામાં હું છું તેમાં સંતોષથી રહેવાને શીખ્યો છું. ગરીબ થવું જાણું છું, ભરપૂર હોવો પણ જાણું છું. હર પ્રકારે સર્વ બાબતમાં તૃપ્ત થવાને, ભૂખ્યો રહેવાને, પુષ્કળ પામવાને, તંગીમાં રહેવાને હું શીખેલો છું. અગત્યનો શબ્દ છે. સંતોષમાં રહેવાને માટે આપણે શીખવું પડે. એનો અર્થ એ કે મારી જાતને ડિસિપ્લિનમાં લાવવી પડે. આ પાઉલ એમ કહે છે કે મારા જીવનની અંદર હું સંતોષમાં રહેવાને શીખ્યો છું. પણ 1 તિમોથી તેનો 6 અધ્યાય અને 6-11 કલમમાં આ પત્ર જ્યારે લખ્યો ત્યારે પણ તે પાઉલ એ વૃદ્ધ હતો અને જુવાન તિમોથીને આ પ્રમાણે કહે છે, સંતોષ સહિતનો ભક્તિ ભાવ મોટો લાભ છે, કેમ કે આપણા જગતમાં કંઈ લઈને આવ્યા નથી અને જગતમાંથી કંઈ લઈને જવાના નથી. અલેક્ઝાન્ડર ધ ગ્રેટ એના માટે એમ કહેવાય છે કે 32 વર્ષની વયે મૃત્યુ પામ્યો. પણ 32 વર્ષની અંદર મોટાભાગની દુનિયા એણે જીતી લીધી. પણ જ્યારે મૃત્યુ પથારી હતો, ભયંકર માંદગીમાં એ પડેલો મૃત્યુ પથારી હતો, ત્યારે એણે પોતાના વિશ્વાસુ ચાકરોને બોલાવીને એમ કીધું કે જ્યારે કોફિન બોક્સમાં મૂકવામાં આવે ત્યારે એક કામ કરજો, કોફિન બોક્સની 2 બાજુ મોટા કાણા રાખજો અને મારા હાથ બહાર રાખજો, દેખ કે દુનિયા જુએ કે હું કશું લઈને આવ્યો નહોતો અને કશું લઈને જવાનું નથી. આ પાઉલ એમ કહે છે, હું સંતોષ સભર જીવન જીવ્યો છું. એટલા માટે એમ કહે છે, સંતોષ સહિતનો ભક્તિ ભાવ એ મોટો લાભ છે. મારી ને તમારી પાસે જે છે એમાં જો સંતોષ નથી તો ગમે તેટલું હશે તો બી જીવન દુઃખી રહેશે, ગમે તેટલું હશે તો જીવન દુઃખી રહેશે. પાઉલ એમ કહે છે, હું સંતોષ સભર જીવન જીવવા માટે શીખેલો છું. પણ બીજી વાત આ પ્રમાણે કહે છે, એ નિસ્વાર્થ જીવન જીવ્યો. એની પાસે પોતાનું કશું નહોતું, એણે કશું પોતાનું પોતાની પાસે રાખ્યું નહોતું. બીજા શબ્દ મૂકું, એની પાસે જે હતું એમાં એણે કદી અભિમાન કર્યો નહીં. અને એટલા માટે કલમ પણ આપણે જોવી જરૂરી છે. ફિલિપીઓનો પત્ર 3 અધ્યાય આ પ્રમાણે કહે છે, એ પોતાના સંબંધી કહે છે, 4 કલમથી વાંચું છું, દેહ પર ભરોસો રાખવાનું માને પર કારણ છે. પછી આગળ કહે છે, 8મી દડે સુનત પામેલો, ઇસરાયેલના સંતાનનો, બિન્યામીના કુળનો, હિબ્રોનો, હેબ્રી, નિયમશાસ્ત્ર સંબંધી ફરોશી, ધર્મ સંબંધી મંડળીને સતાવનાર, નિયમશાસ્ત્રના નાયપણા સંબંધી નિર્દોષ. એના જે ક્વોલિફિકેશન છે એ ક્વોલિફિકેશનની અંદર હું કે તમે આટલા એને આવી શકીએ. નિયમશાસ્ત્ર સંબંધી નિર્દોષ એનો અર્થ એ નિયમશાસ્ત્રની એક એક આજ્ઞાનું 100% પાલન કરનાર. ત્યાં આગળ આ પ્રમાણે કહે છે, એ કહે છે, પણ જે વાના મને લાભકારક હતા. કયા વાના? આ ઉપરના લખે છે બધા. એ વાના મને લાભકારક હતા દુનિયાની દ્રષ્ટિએ, પણ ખ્રિસ્તને લીધે હાનિકારક ગણું છું. ખ્રિસ્તને લીધે હાનિકારક ગણું છું. આગળ એમ કહે છે, પ્રભુના જ્ઞાનની શ્રેષ્ઠતાને લીધે એ સઘળાનું નુકસાન સહન કર્યું અને કચરો ગણું છું, કચરો ગણું છું. અહીં ગાડી એમ કહે છે, હું એને હાનિકારક ગણું છું, હું એને કચરો ગણું છું. શેને? એની પાસે જે ડિગ્રી હતી ને એને, એની પાસે જે લાયકાતો હતી ને તેને, એની પાસે જે અભિમાન કરવાના કારણો હતા એને. પણ પ્રશ્ન થાય, શા માટે? એ કહે છે આ પ્રમાણે, જેથી આ બધાને કેમ ગણું છું હાનિકારક? જેથી હું ખ્રિસ્તને પ્રાપ્ત કરું, જેથી હું ખ્રિસ્તને પ્રાપ્ત કરું. જો નિસ્વાર્થ જીવન જીવીએ તો જ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલી શકાશે. બાકી મારી ને તમારી પાસે જે છે એને જો ગળે વળગાડીને આપણે દોડીશું તો થાકી જઈશું. ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ ફિનિશ વેલ. જીવનનો અંત ભવ્ય લાવો એ અઘરું છે. માટે મારી પાસે જે છે, મારા નાણાં, મારો માન, મોભો, મર્તબો, મારું સોશિયલ સ્ટેટસ, મારી ડિગ્રીઓ, જો એ બધાને સામે રાખીને હું જીવીશ તો તમને સ્ટેમ્પ પેપર લખી આપું, યુ વિલ બી અ લૂઝર એટ ધ એન્ડ. અહીં ગણી એમ કહેશે, મારું જે છે એ મારું નથી, કોનું છે? પ્રભુ શું ખ્રિસ્તનું છે, જેથી હું ખ્રિસ્તને પ્રાપ્ત કરું. અહીંયા પ્રશ્ન આ થાય, મારી તમારી પાસે જે છે એ શું આપણને ખ્રિસ્તને પ્રાપ્ત કરવા તરફ લઈ જાય છે કે ખ્રિસ્તથી દૂર લઈ જાય છે? તમે પોતે એ ટેસ્ટ કરી શકો. અમદાવાદની વાત કરું, ગુજરાતની વાત કરું, તો આ તે 15 વર્ષ પહેલાં, અરે 10 વર્ષ ગણો ને, લોકોની પાસે ગાડી મોટર બંગલાનો હતા. આ જો દરેકે દરેક ઘર ઘરમાં એક એકની પાસે 2 વ્હીલર ને 4 વ્હીલર, દરેકે દરના ઘરમાં દરેકનું અલગ અલગ, દરેકના બંગલા છે, દરેકના પાસે બધું જ છે. પણ એમને એમ પૂછો કે 10 વર્ષ પહેલાં પ્રભુ માટે જે પ્રેમ હતો આજે છે? તો બહુ નિખાલસતાથી એમ કહેશે, છે તો ખરો પણ ઘટી ગયો છે, ઘટી ગયો છે. મારી તમારી પાસે જે છે એ જો આપણને પ્રભુની નસ્તિક ના લઈ જાય, દેન બી શ્યોર યુ વિલ બી ધ લૂઝર એટ ધ એન્ડ. આ પાઉલ મને તમને શીખવે છે. એમ કહે છે, મારી પાસે જે છે એને હું કચરો ગણો છું, એને હું હાનિ ગણો છું, જેથી હું ખ્રિસ્તને પ્રાપ્ત કરું. આગળ જતા એમ કહે છે, હું તેના પુનરુત્થાનના સામર્થ્યને, એના દુઃખોના ભાગ્યાપણાને જાણું, અને હું એના મરણને અનુરૂપ થાય, અનુરૂપ થાવ. પાઉલ એમ કહે છે, જો મારે તમારે જીવનનો અંત સારો લાવવો છે, વિશ્વાસની સારી લડાઈ લડવી છે, તો મારે તમારે નિસ્વાર્થ જીવન જીવવાની જરૂર છે. પણ આ જીવનમાંથી ત્રીજું સત્ય શીખી શકીએ છીએ, He was living his life focusing on eternal rather than temporal. એના જીવનની અંદર એનું જે ધ્યેય હતું, એ ધ્યેય કયું હતું? અનંતકાળિક બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરી અને જીવન જીવતો હતો. આ દુનિયાના જે નાશવંતવાના છે એની ઉપર એને ધ્યાન રાખ્યું નહોતું. કઈ રીતે કહી શકીએ? પાઉલ પોતે આ પ્રમાણે કહે છે, ફિલિપીઓને પત્ર ફરી 3:13-14 આ પ્રમાણે કહે છે, ભાઈઓ, મેં પકડી રાખ્યું છે એમ હું ગણતો નથી, પણ એક કામ કરું છું, એટલે જે પછવાડ છે તેને વિસરીને જે આગળ છે તેની તરફ જાય, ને ખ્રિસ્ત ઈસુમાં દેવના સ્વર્ગીય આમંત્રણના ઇનામને વાસ્તે નિશાનની ભણી આગળ ધસો છો. હી હેડ અ ગોલ ઇન હિઝ લાઈફ. એના જીવનમાં ધ્યેય હતું. કયું ધ્યેય? પ્રભુ ઈસુ ખ્રિસ્ત. અને એટલા જ માટે એમ કહે છે, મારે જીવવું તે ખ્રિસ્ત અને મરવું તે લાભ છે. 2 તિમોથી 4:8 આ પ્રમાણે કહે છે, તિમોથીનો 2 પત્ર 4:8 આ પ્રમાણે કહે છે, મારે સારું ન્યાયપણાનો મુગટ રાખી મૂકેલો છે. દેટ વોઝ હિઝ ગોલ. હું ન્યાયપણાનો મુગટ મેળવવાને માટે આ જીવનની અંદર આગળ ધસું છું. હિબ્રુનો પત્ર 11:9-10 વાંચતા નથી, પણ તે ઇબ્રાહિમે પોતાના માટે આ પ્રમાણે કીધું, અમે આ પૃથ્વી પર પરદેશી અને પ્રવાસી છીએ. અમે આ પૃથ્વી પર પરદેશી અને પ્રવાસી છીએ. જો ઇબ્રાહિમના જીવનને ધ્યાનથી જુઓ તો ઇબ્રાહિમના જીવનને 2 શબ્દમાં મૂકી શકાય, આખા જીવનને 2 શબ્દમાં મૂકી શકાય. ઇબ્રાહિમ માટે લખ્યું છે, અને એ ચાલતો ગયો અને એણે વેદી બાંધી, અને પછી લખ્યું છે એણે તંબુ માર્યો, પછી તંબુ ઉઠાવી લીધો, ફરી આગળ વધ્યો, વેદી બાંધી, તંબુ માર્યો. અને એમ કરતાં કરતાં જે દેશની આશા રાખતો હતો, એ દેશની આશા રાખતા રાખતા એના જીવનમાં આગળ વધ્યો. લખ્યું છે, એમને વિશ્વાસનું ફળ મળ્યું નહીં, પણ જે દેશની આશા રાખતો હતો, એ દેશની આશા રાખતા રાખતા આ 2 બાબતોમાં આગળ વધ્યો, ટેન્ટ એન્ડ ઓલ્ટર, તંબુ અને વેદી. એન્ડ ધેટ વોઝ હિઝ લાઈફ. એનો અર્થ આ થયો. વેદી શું બતાવે છે? ઈશ્વર સાથેનો ક્લોઝ કોન્ટેક્ટ. અને તંબુ શું બતાવે છે? દુનિયા સાથેનો લૂઝ કોન્ટેક્ટ. તંબુ ગમે ત્યારે ઉપાડી લેવાય, દુનિયા સાથેનો લૂઝ કોન્ટેક્ટ. આ ઇબ્રાહિમ એમ કહે છે, એ સ્વદેશ તરફ આગળ વધતા હું એની સાથેના ક્લોઝ કનેક્શનની અંદર, ક્લોઝ કોન્ટેક્ટમાં, અને આ પૃથ્વી પરના જીવનમાં લૂઝ કોન્ટેક્ટમાં આગળ વધો છું, અને એટલા માટે એ સ્વદેશની અંદર પહોંચી શક્યો. પણ ફિલિપીઓને પત્ર 3:20 બહુ અગત્યની છે. આવું લખ્યું ત્યાં આગળ, આપણી નાગરિકતા આકાશમાં છે, અવર સિટીઝનશીપ ઇઝ ઇન હેવન. અત્યારે તો ડ્યુઅલ સિટીઝનશીપ આપે છે, હમણાં આપતા થયા છે, પણ તમને ખબર છે આપણી નાગરિકતા આકાશમાં, આર સિટીઝનશીપ ઇન હેવન, એનો શું થયો? હું ભારતનો નાગરિક છું, તમારામાં કેટલાક અમેરિકન સિટીઝન છે, તો તો અમેરિકન સિટીઝન ભારતમાં રહી શકે અને ઇન્ડિયન સિટીઝન અહીં ગાડી રહી શકે, રહેવું એટલું ના રહી શકે ને, એને શું લેવું પડે? વિઝા લેવો પડે. જો ઇન્ડિયન સિટીઝનને અહીં રહેવું હોય તો કોઈ વિઝા મળે? ઇમિગ્રેશન. પણ સામાન્ય ઇમિગ્રેશન મળતું નથી, એટલે ક્યાં વિઝા પર આવવું પડે? વિઝિટર વિઝા પર. અમે ઉતર્યા ત્યારે સિક્કો માર્યો 22 જૂન 2010, એનો અર્થ કે મધુબેન રીટાબેન 22 જૂન પહેલાં અહીંથી ઘેર જતા રહેવાનું. બરાબર, આ કલમ એ કહે છે અવર સિટીઝનશીપ ઇઝ ઇન હેવન. માટે આ પૃથ્વી પર આપણે કોઈ વિઝા લઈને આવ્યા? વિઝિટર. અને કેટલા ઇમિગ્રેશન લઈને આવી રીતે જીવે છે ખબર તમને? યા, ધેટ્સ રાઈટ. આપણને પ્રભુએ વિઝિટર વિઝા આપ્યો છે. કોઈને 5 વર્ષ, કોઈને 10 વર્ષ, કોઈને 25, કોઈને 50. પહેલાંનું ખાધું હોય તો 70, 80, 90, પણ સમય પૂરો થયો એટલે જવાનું. પણ કેટલાકને બે જગ્યાએ જવાનું, એકને પ્રભુ સાથે, જે પ્રભુ સાથે ના ચાલતા એમણે પ્રભુથી દૂર જવાનું. આ પૃથ્વી પર જીવતા જીવતા વાલો હું ને તમે શેની પર આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ છે એની ઉપર આપણા જીવનના અંતનો આધાર રહેલો છે. જો આ પૃથ્વી પર જીવતા જીવતા જે વિનાશી બાબતો છે એની પર જો પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે, એમની પાસે દુનિયાનું બધું હોય તેમ છતાં એ લોકો જીવનમાં દુઃખી હોય છે. પણ જો હું ને તમે જે અનંત કાળી છે એની પર ધ્યાન કેન્દ્રિત કરીએ તો બહુ સારી રીતે આપણે જીવનનો અંત લાવી શકીએ છીએ. એક ટૂંકી વાર્તા કહું એટલે આ તમને બરોબર સમજાઈ જશે. એકવાર એક ખેડૂતને એના દીકરાએ એમ કીધું, પિતાજી તમે ખેતી કરો છો ત્યારે એના ચાસ સીધા પડે જાય, સીધું જ ચાલે છે હળ, તો મારે ચલાવવું છે હળ. એના બાપા કહે, બેટા રહેવા દે, તું નાનો છે તારથી હળ ના ચલાવાય, હળ તને વાગશે અથવા બળદને વાગશે. પેલા છોકરાએ જીત પકડી, બાપા કહે સારું ચાલ ખેતરમાં. તારે ખેતરમાં ગયા, એના પપ્પાએ એમ કીધું, બેટા એક કામ કરવાનું, તારે હળ પર હાથ રાખવાનું, આગળ બળદ છે, કશું કરવાની, હળ પર હાથ રાખવાનું, સામે જોવાનું, પણ સામેના છેડે તારે એની પર દ્રષ્ટિ રાખવાની કે જે સ્થિર હોય, જે હલતું ના હોય એની પર દ્રષ્ટિ સ્થિર રાખવાની. તક પપ્પા એ તો સહેલું છે કે શું કરવાનું, આમ હળ પકડવાનું, સામે જોવાનું, દ્રષ્ટિ સ્થિર રાખવાની, જે હલતું ના એની પર, એટલે આપોઆપ બળદ કામ કરશે, હળ કામ કરશે અને બધું સ્ટ્રેટ જશે. છોકરાએ તો હળ લીધું, બરોબર પકડ્યું, સામે બરોબર ધ્યાન રાખ્યું અને બળદ બળદનું કામ કર્યું, હળે હળનું કામ કર્યું. પહેલાં છેડે જઈને પાછળ જોયું ને તો બધું આંખું ચૂકવાયું હતું. એટલે છોકરો કહે છે, પપ્પા આવું કેમ થયું? એટલે પિતાજીએ પૂછ્યું, શેની પર દ્રષ્ટિ રાખી હતી? તો પેલી ગાય છે ને એની પર. અને ગાય શું કરતી હતી? ખાતી હતી, ચરતી હતી. ઇફ યુ ફોકસ યોર અટેન્શન ઓન મૂવેબલ, you will lose at the end. But if you focus on the immovable, you will be benefiting at the end of your life. ana duniya ma kadi na hale u kon che mara tamaro prabhu aa paul aa kese I focus my attention on my lord jesus christ. ana duniya maru je che eno kachoro gano chu eno hani gano chu ane tyare ena jivan no ant e saro lai shakyo ghani badi baat eni par kai thai shake. પણ એ ગાળી આપણે જોઈએ છે, હી ન્યુ હિઝ ગોલ, હી ન્યુ હિઝ ફાઇનલ ડેસ્ટિનેશન. એને ખબર હતી કે મારે ક્યાં જવાનું છે. અને એટલા જ માટે આ બીજો કોરિંથ 11:23-28 કલમો વાંચતા નથી, પણ એ કલમોમાં આ જીવનમાં અને કેટલું બધું દુઃખ સહન કર્યું એની વાત લખી છે. એ કહે છે, મેં 39 ફટકા ખાધા, મને મારું વાણ ભાગી ગયું, મને આટલી મુશ્કેલી પડી, લોકોએ મને આટલો હેરાન કર્યો. જો મારીને તમારી પર એટલું આવે ને તો આપણે ક્યારનાય પ્રભુને છોડી અને ચાલ્યા જઈએ. પણ એના જીવનમાં એક ધ્યેય હતું. કયું ધ્યેય હતું? મારે પ્રભુ સાથે ચાલવું છે, મારે ન્યાયપણાનો મુગટ મેળવવો છે. અને એટલા માટે એ બધા જ પરિસ્થિતિમાં એ ટકી શક્યો. પણ બીજો તિમોથી 4 અધ્યાય અને એ કલમો વાંચીએ, કારણ કે અગત્યની છે. 16-18 કલમ ફરી યાદ દેવડાવું. વૃદ્ધ હતો, જેલમાં હતો, મરણની રાહ જોતો હતો, અને ત્યારે પોતાના હાથે આ શબ્દો લખે છે. આવું લખે ત્યાં આગળ, મારા પ્રથમ બચાવનો ઉત્તર આપતી વખતે મારી પાસે કોઈ રહ્યું નહીં, પણ સગડા મને મૂકીને ચાલ્યા ગયા. આ સગડા એટલે કોણ ખબર? સગડા એટલે કોણ? જેને આ પાઉલે દૂધ પીવડાવીને મોટા કર્યા હતા. જેને પાઉલે આંગળી પકડીને આગળ લાવ્યો હતો, જેને પાઉલે આંગળી પકડીને ચલાવ્યા હતા, જે પાઉલના સપોર્ટર્સ હતા, આ પાઉલ એના જીવનના અંત ભાગમાં લખ્યા છે, સગળા મને મૂકીને ચાલ્યા ગયા. પણ પછી બહુ જબરજસ્ત વાત લખ્યા છે, પછી આવું લખે છે, શું કહે છે, પ્રભુ એ તેઓને લેખે ના ગણો. ઘણી વખત જીવનમાં આપણે આવી પરિસ્થિતિમાં પસાર થઈએ છીએ, આપણને લાગે કે આ દુનિયામાં મારું કોઈ નથી, જેનો મારા પોતાના ગણતો હતો એ મને મૂકીને ચાલ્યા ગયા. વાત સાચી ખોટી? આવી આવી પરિસ્થિતિ હતી એની, પણ તમને ખબર છે એના જીવનમાં એનું ધ્યેય એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત હતું, અને એટલા માટે એમ કહે છે પ્રભુ એ તેઓને લેખે ના ગણે. જો મારા અને તમારા જીવનમાં ખરેખર આપણે આશીર્વાદિત થવું છે, અને જો પ્રભુ પર તરફ દ્રષ્ટિ રાખીશું, તો જીવનના ગમે તેવા ઝંઝાવાતોમાં, જીવનની ગમે તેવી મુશ્કેલીની પેલે પાર આપણે જઈ શકીશું. અને પછી શું લખ્યા છે, પછી અગત્યની વાત લખ્યા છે, એમ કહે છે પરંતુ પ્રભુએ મારી સાથે રહીને મને બળ આપ્યું. જો મારા અને તમારા જીવનનું ધ્યેય એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, જો મારા અને તમારા જીવનનું ગોલ ઈસુ ખ્રિસ્ત છે, તો મુશ્કેલી આવશે, સંકટો આવશે, તોફાનો આવશે, પોતાના મૂકીને ચાલ્યા જશે, પણ પ્રભુ કદી મૂકીને ચાલ્યો જશે નહીં. એ લખ્યો જાણે, પરંતુ પ્રભુએ મને બળ આપ્યું. જ્યારે પ્રભુ બળ આપે છે ત્યારે આપણે જીવનનો અંત એ ગ્લોરિયસ આપણે લાવી શકીએ છીએ. અને આ પાઉલના જીવનમાંથી આપણને આ શીખવા મળે છે, અનકન્ડિશનલ એન્ડ ટોટલ ડિપેન્ડન્સ ઓન હિઝ લોર્ડ. કારણ કે એનું ધ્યેય, એનું દર્શન એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત હતું. ધીરુભાઈ અંબાણીનું નામ કેટલાય સાંભળ્યું? એ ધીરુભાઈ અંબાણી એકવાર એમ કીધું, કરલો દુનિયા મુઠ્ઠી મેં, ત્યાં લોકો એમ કહેતા હતા કે ગાંડો શું બોલે છે, કરલો દુનિયા, દેટ વોઝ હિઝ ગોલ. એણે આ પ્રમાણે કીધું એક વખત એના એના સંદેશની અંદર, કે મારું દર્શન છે કે ભારતની અંદર ઇવન લારી ચલાવવા વાળો પણ હાથમાં રિલાયન્સનો મોબાઈલ લઈ અને એકબીજાની સાથે વાત કરશે. તમને ખબર છે દેટ ગોલ કેમ ટ્રુ. આજે અમારે ત્યાં પેલો ઝાડુવાળોવાળા હોય છે ને, એ નીચેથી મોબાઈલથી કહે છે બેન કચરો નીચે આપી દેજો ને, હું નીચે ઊભો છું. એમ એવરી સિંગલ મેન એન્ડ વીમેન ઓન ધ સ્ટ્રીટ હેઝ મોબાઈલ ફોન. પણ એક માણસનું દર્શન હતું, કરલો દુનિયા મુઠ્ઠી મેં, અને દર્શનને પહોંચવાને માટે એણે પોતાનું જીવન ખર્ચી નાખ્યું, અને આજે દર્શન એ પરિપૂર્ણ થયું. પ્રશ્ન આ છે, મારા ને તમારા જીવનનું ધ્યેય કયું છે? પાઉલ એમ કહે છે મારે જીવવું તે ખ્રિસ્ત અને મરવું તે લાભ, અને એટલા માટે એના જીવનના અંતમાં એમ કહી શક્યો, મેં દોડ પૂરી કરી છે, મેં વિશ્વાસ રાખ્યો છે, હું સારી લડાઈ લડ્યો છું. હી લીવડ અ લાઈફ ઓફ ફેઇથ, એ વિશ્વાસનું જીવન જીવ્યો. કઈ રીતે જોવા મળે છે? ફિલિપીઓના પત્ર ત્રીજો અધ્યાય 10-12 કલમમાં આ પ્રમાણે કહે છે, એ કહે છે હું તેને તથા તેના પુનરુત્થાનના સામર્થ્યને, એના દુઃખોના ભાગ્યાપણાને અને તેના મરણને અનુરૂપ થાવ. આપણે ઘણી વખત પહેલી બે બાબતો આપણે માગીએ છીએ, કઈ? હું તેને તથા તેના પુનરુત્થાનના સામર્થ્યનો અનુભવ કરું. પણ પછી લખ્યું છે કે હું એના દુઃખોના ભાગ્યાપણાને અને મરણને અનુરૂપ થાવ. ના પ્રભુ, મારી પર એવું ના આવવા દેશે. પણ આ પાઉલ એમ કહે છે, પ્રભુ હું તને જાણવા માગું છું, તારા સામર્થ્યને જાણવા માગું છું, હું તારા પુનરુત્થાનના સામર્થ્યને જાણવા માગું છું, પણ એ સાથે સાથે તે જો દુઃખો ભોગવ્યા એ દુઃખોનો પણ હું અનુભવ કરવા માગું છું. હું પુનરુત્થાનના મોયલાના પુનરુત્થાનને હું સોંપવા માગું છું. ત્યાં કહે છે હજી પણ જેને સારું ખ્રિસ્તે મને પકડી લીધો તેને હું પકડી લઉં, માટે હું આગળ ધસું છું, માટે હું આગળ ધસું છું. વિશ્વાસથી એ આગળ વધતો હતો, અને વિશ્વાસના કારણે એના જીવનના અંત ભાગની અંદર એ પ્રભુને માટે એમ કહી શક્યો, મેં દોડ પૂરી કરી છે, મેં વિશ્વાસ રાખ્યો છે. કોઈ આવું કીધું, ઇફ યુ ચેઝ ટુ રેબિટ્સ યુ વિલ લૂઝ બોથ. એટલે ભાઈ વાત સાચી ખોટી? સાચી વાત છે. જો તમે એક કરતાં વધારે બાબતો તરફ આગળ વધશો તો બધું ગુમાવશો, બટ ઇફ યુ હેવ અ ગોલ ટુ એક્સેપ્ટ, ટુ ગ્રો, ટુ વોક વિથ જીસસ ક્રાઇસ્ટ, એટ ધ એન્ડ ઓફ યોર લાઈફ પ્રભુ એમ કહેશે, મારા ભક્તનું મરણ કોની નજરમાં કિંમતી છે? મારા પ્રભુની નજરમાં કિંમતી છે. પણ પાઉલના જીવનને માટે આપણે આપણે જો હી લીવડ અ લાઈફ ઓફ રાઈટ પર્સ્પેક્ટિવ, જીવનના સાચા હેતુ અથવા દ્રષ્ટિકોણ અભિગમ સાથે એ જીવન જીવ્યો. કયો જીવનનો હેતુ હતો? હમણાં મેં તમને કીધું, ફોર મી ટુ લીવ ઇઝ ક્રાઇસ્ટ, ટુ ડાઈ ઇઝ ગેઇન. ધીસ વોઝ હિઝ પર્સ્પેક્ટિવ ઓફ લાઈફ. જીવું તે ખ્રિસ્ત કેમ? જો હું જીવું તો ખ્રિસ્તને માટે અને મરું તો લાભ કેમ? જીવું તો ખ્રિસ્તને માટે અને મરું તો લાભ કેમ? ઇટ્સ વેરી સિમ્પલ, મરું તો ખ્રિસ્તની સાથે. જો જીવું તો ખ્રિસ્ત માટે અને મરું તો ખ્રિસ્ત સાથે. જો આપણને કોઈ સવાલ પૂછે આપણે અત્યારે મરી જઈએ તો ક્યાં જઈશું? એમ ના કહેતા હોય પ્રભુ પાસે જઈશું. કેટલી વાર દફન ક્રિયામાં લોકો ખોટું બોલે છે, આ પ્રભુનો સેવક મૃત્યુ પામ્યો. ત્યાં લોકો એમ કે હવે ભયંકર જીવન જીવતો હતો એ. અમારે તેવું કહે, મને નથી ખબર, અમારે તેવું કરે દફન ક્રિયામાં. આમ દફન ક્રિયા આપતા હોય તો કે આ પ્રભુના સેવક પ્રભુ મૂંગી ગયા, ત્યાં લોકો હશે પછી. એની વાત નથી. જો મારું તમારું મૃત્યુ આજે થાય, તમને ખબર છે, ખબર ને આપણે આ વૃદ્ધ વિચારી છે કેમ. પણ જો મારા તમારા જીવનની અંદર જીવનનો સાચો દ્રષ્ટિકોણ હશે, રાઈટ પર્સ્પેક્ટિવ હશે, તો જીવનનો અંત આપણો મહાન આવશે. કોઈ કે આવું કીધું હશે, વી આર ઓનલી પ્રેઝન્ટ એન્ડ હાઉ વી લિવ ઇન પ્રેઝન્ટ વિલ ડિટરમાઇન આર એન્ડ ઓન ધીસ અર્થ એન્ડ બિયોન્ડ. પછી આવું કીધું છે, યસ્ટરડે ઇઝ અ હિસ્ટ્રી, ટુમોરો ઇઝ અ મિસ્ટ્રી, ટુડે ઇઝ અ ગિફ્ટ ઓફ ગોડ, સો ઇટ ઇઝ કોલ્ડ ધ પ્રેઝન્ટ. ગઈકાલ ભૂતકાળ થઈ ગઈ, જે ભૂતકાળ થયો તમે લાવવાના ના, એટલા માટે હિસ્ટ્રી થઈ ગયો. આવતીકાલ શું થવાનું તમને ખબર છે, દેટ્સ વાય ઇઝ અ મિસ્ટ્રી. બટ ટુડે ઇઝ અ ગિફ્ટ ફ્રોમ ગોડ, આજનો દિવસ ઈશ્વર તરફથી મળેલી ભેટ છે, એટલા માટે આપણે એને પ્રેઝન્ટ કહીએ છીએ. મારીને તમારી પાસે ભૂતકાળ બી નથી, મારીને તમારી પાસે ભવિષ્યકાળ બી નથી, મારીને તમારી પાસે જે છે વર્તમાન કાળ છે. પણ કેટલાક શું કરે છે, ભૂતકાળની ભવ્યતામાં જીવે છે. અમારા જમાનામાં અમે આવું કરતા હતા, ભવિષ્યકાળની આશામાં જીવે છે, જો હું આવું તો બધું બદલી નાખું. પણ વર્તમાન કાળની વાસ્તવિકતા ભૂલી જાય છે કે જીવનના ઠેકાણા નથી. એટલા માટે આજે હું અને તમે કેવું જીવીએ છે, દેટ વિલ ડિટરમાઇન આર એન્ડ એન ઇટર્નિટી. માટે મારે તમારે જે જીવવાનું છે, ભૂતકાળમાં જીવવાનું નથી, ભવિષ્યકાળમાં જીવવાનું નથી, વર્તમાન કાળમાં જીવવાનું છે. અને વર્તમાન કાળની અંદર મારું તમારું ગોલ, મારું તમારું ધ્યેય જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત હોય, તો જીવનના અંત ભાગમાં આપણે કહી શકીશું, હું સારી લડાઈ લડ્યો છું, મેં દોડ પૂરી કરી છે. યોર પર્સ્પેક્ટિવ ડિટરમાઇન્ડ યોર એન્ડ એન ઇટર્નિટી. પણ છેલ્લે આ વાત કહી અને પૂરું કરીશ. આર્થર એશનું નામ કેટલાએ સાંભળ્યું છે અમેરિકામાં? જો ના સાંભળ્યું તો મને નવી લાગે. જેને ટેનિસ આવડતું હોય એને ખબર હશે, આર્થર એશ એ ટેનિસનો ખેલાડી હતો. આર્થર એશના માટે એમ કહેવાય છે, એ પહેલો આફ્રિકન અમેરિકન હતો કે જેણે વિમ્બલ્ડન અને યુએસ ઓપનમાં મેન્સ સિંગલ્સ ટાઇટલ એણે જીત્યા હતા. એના માટે એમ કહેવાય છે કે 1969માં એ પ્રોફેશનલ બન્યો, 70માં ગ્રાન્ડ સ્લેમ જીત્યો. પણ એ ત્યાર પછી 79માં એની પર હાર્ટ સર્જરી કરવામાં આવી, બે હાર્ટ સર્જરી થઈ અને ત્યાર પછી એ આગળ રમ્યો નહીં અને રિટાયર્ડ થયો. એમ કહેવાય છે કે આ હાર્ટ સર્જરીમાં જે બ્લડ ટ્રાન્સફ્યુઝન થયું, એને જે લોહી આપવામાં આવ્યું, એનાથી એને એચઆઈવી એઇડ્સ લાગુ પડ્યો અને એચઆઈવી એઇડ્સમાં એ મૃત્યુ પામી રહ્યો હતો. ત્યારે એનો એક ફેન હતો, એના પ્રમાણે કીધું, એણે સવાલ પૂછ્યો. કયો સવાલ પૂછ્યો? વાય ડઝ ગોડ અલાવ યુ ધીસ બેડ ડિસીઝ ટુ યુ? શા માટે ઈશ્વરે તારા જીવનમાં આ ભયંકર રોગ લાગુ પાડ્યો? અને ત્યારે આર્થર એશે જે જવાબ આપ્યો, જવાબ અગત્યનો છે. તમે ગૂગલમાં જઈને આર્થર એશ લખશો તો એની આ ટેસ્ટિમની તમને જોવા મળશે. એણે આવો જવાબ આપ્યો, એને સવાલ પૂછ્યો, શા માટે જે ઈશ્વરને તું માને છે, ઈશ્વરે તને શા માટે આ એઇડ્સનો ભયંકર રોગ આપ્યો? આર્થર એશે આવો જવાબ આપ્યો. એમ કીધું એણે કે દુનિયામાં 5 કરોડ લોકો એ ટેનિસ રમવાની શરૂઆત, 5 કરોડ બાળકો એ ટેનિસ રમવાની શરૂઆત કરે છે, પણ એમાંથી 50 લાખ એ ટેનિસ રમતા શીખે છે, એમાંથી 5 લાખ એ પ્રોફેશનલ
એ 5 લાખ એ સર્કિટમાં આવે છે, એમાંથી 5000 5 લાખ સર્કિટમાં આવે છે, એમાંથી 50000 સર્કિટમાં આવે છે, 5000 ગ્રાન્ડ સ્લેમ સુધી પહોંચે છે, 50 વિમ્બલ્ડન સુધી પહોંચે છે, 4 સેમિફાઇનલમાં પહોંચે છે, 2 ફાઇનલમાં પહોંચે છે. વેન આઈ વોઝ હોલ્ડિંગ ધ કપ આઈ નેવર આસ્ક ગોડ વાય મી, એન્ડ ટુડે ઇન પેઇન શુડ નોટ બી આસ્કિંગ ગોડ વાય મી. હી હેડ રાઇટ પર્સ્પેક્ટિવ ઓફ હિઝ લાઈફ, એન્ડ બીકોઝ ઓફ ધ રાઇટ પર્સ્પેક્ટિવ એટ ધ એન્ડ ઓફ હિઝ લાઈફ હી કુડ એન્જોય ઇવન ધ ડિસીઝ ઓફ એઇડ. કારણ કે એને ખબર હતી આઈ એમ ગોઈંગ ટુ બી વિથ માય લોર્ડ. પ્રશ્ન આ છે, મારા તમારા સંબંધી શું વાલા, મારા તમારા જીવનની અંદર જો આપણા જીવનનો સાચો અભિગમ હશે તો આપણા જીવનનો અંત અને અનંત કાળ એ આશીર્વાદિત થશે. અને એટલા માટે મારે તમારે શીખવાની જરૂર, શું શીખવાની જરૂર છે, આ પૃથ્વી પર જીવતા જીવતા સંતોષ સબર જીવન જીવીએ, આ પૃથ્વી પર જીવતા જીવતા નિસ્વાર્થ જીવન જીવીએ, આ પૃથ્વી પર જીવન જીવતા અનંતકાળિક બાબતો પર આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ, આ પૃથ્વી પર જીવતા જીવતા આપણે ચોક્કસ ધ્યેય સાથે જીવીએ, અને આ પૃથ્વી પર જીવતા જીવતા વિશ્વાસ સભર જીવન જીવીએ અને સાચા અભિગમ સાથેનું જીવન જીવીએ, તો આપણે પણ જીવન અંતમાં એમ કહી શકીશું મેં દોડ પૂરી કરી છે, મેં વિશ્વાસ રાખ્યો છે, હું સારી લડાઈ લડ્યો છું, ન્યાયપણાનો મુગટ મારે સારું રાખી મૂકેલો છે. થેન્ક યુ. પ્રાર્થના કરી. પ્રભુજી, તમારા વચનો માટે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. મારી પ્રાર્થના છે પ્રભુ, મને અને બેઠેલા પ્રત્યેકને તમારા વચનો પ્રમાણે જીવન જીવવા માટે પ્રભુ તમે કૃપા આપો, સામર્થ્ય આપો, દોરવણી આપો, માર્ગદર્શન આપો, કે જેથી કરીને અમારા જીવનના અંત ભાગમાં અમે એમ કહી શકીએ વિશ્વાસ રાખ્યો છે, દોડ પૂરી કરી છે. તમારી પર આધાર રાખવાને માટે, તમારી પર વિશ્વાસ રાખવાને માટે, અમારા જીવનનું ધ્યેય પ્રભુ તમને બનાવવાને માટે આમ પ્રત્યેકને તમે કૃપા આપો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, આમેન. બીજા સેશનમાં આપણે સેકન્ડ કમિંગ ઉપર શીખવાના છીએ.